तत्त्वलोचनदायकम्। પર્યુષણ પર્વની આરાધનામાં પર્યુષણનો એવો કલ્પ છે કે ત્રીજા દિવસથી કલ્પસૂત્રનું વાંચન થાય। સુધર્મા સ્વામી રચિત એ કલ્પસૂત્રમાં વર્તમાન 24 ના 24 તીર્થંકર પરમાત્માનું વર્ણન આવે, એની વિગતો આવે, અને આખો અધિકૃત દસ્તાવેજ એ કલ્પસૂત્ર છે। ભગવાનનો ચેવનકાળ, ભગવાનનો જન્મકાળ, ભગવાનનો દીક્ષા પર્યાય, ભગવાનનો કેવળ પર્યાય, મોક્ષ, એવી બધી જ વિગતો, એમનો પરિવાર, એમાં વિશેષ વર્ણન આદિનાથનું અને બાકીના 22 તીર્થંકરોનું બહુ સંક્ષેપમાં, પણ 24મા તીર્થંકર શાસન નાયક જેના શાસનમાં આપણે આજે પરમાર્થ માર્ગની યાત્રા કરીએ છીએ, એ આપણા સમીપ ઉપકારી કહેવાય એ પરમાત્મા। બધા જ તીર્થંકરોનો સનાતન માર્ગ છે, પણ જે જીવ જે શાસન નાયકના કાળમાં હોય એની આરાધના એ કરે, કારણ કે એણે યુગ અનુસાર એને આચારના બાંધા આપ્યા હોય। એટલે ભગવાન મહાવીરના ચરિત્ર ઉપર 3 દિવસ સુધી 8-8 વ્યાખ્યાનો ચાલે, એમાં મહાવીરનો બોધ આવે, મહાવીરનો શિષ્ય પરિવાર આવે, શ્રાવક પરિવાર આવે, બહુ વિસ્તૃત વર્ણન। પણ આ અધિકાર મુનિ મહારાજને છે એ વાંચવાનો, શ્રાવકોને તો આજે આજનો દિવસ અત્યારે એ વાંચના થાય એમાં ભગવાનના જન્મની એવી વાંચના આવે। એટલે આજનો દિવસ મહાવીર જન્મ વાંચન દિવસ છે, જયંતિ દિવસ નથી, જન્મ કલ્યાણક દિવસ પણ નથી। મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13, એમાં ફેરફાર ન થાય। આજે વાંચે તો પણ એમ કહે કે ચૈત્ર સુદ 13 ને દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો, પણ આપણે એટલા બધા વિમુખ થઈ ગયા છે કે કોઈ સાંભળે કોણ, સમજે કોણ। આજે મહાવીર જયંતિ નથી, પરંતુ મહાવીર જન્મ વાંચન દિવસ છે, અને મહાવીર જન્મ વાંચનને એ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ તુલ્ય ગણી, અને પર્યુષણ મહાપર્વ હોવાને કારણે સમસ્ત ભારતવર્ષનો જૈન સમાજ ઉમંગ અને ઉલ્લાસથી મહોત્સવની માફક એની ઉજવણી કરે, કારણ કે પર્વની અંદર આ બધા ઉત્સવો ઉજવાય છે। લોક સમુદાયનો ઉત્સાહ ઉમંગ મળે, એ સ્વપ્નાઓ ઉતરે, એ ભગવાનના જન્મ વખતે શ્રીફળ વધારવાનું થાય, એ બધી જ આ બધી ક્રિયા, જેમ ભાગવતની કથામાં 6ઠે દિવસે કૃષ્ણનો જન્મ થાય, આમ તો શરૂ થાય આખું જુદા જુદા અવતાર, 10 અવતાર છે, એ બધા થાય ત્યાં સુધી કોઈને વાત નહીં, પણ કૃષ્ણનો જન્મ આવે ત્યારે એની ઉજવણી કરે, કેમ કે ભાગવતમાં માનનારા કૃષ્ણના પ્રેમીઓ છે। એમ અહીંયા આપણે એ 22 તીર્થંકરોના તો જન્મ વંચાઈ ગયા, 23ના આજે મહાવીરનો જન્મનું વાંચન થાય, અને એ આપણા શાસન નાયક છે, આપણા સમીપના ઉપકારી છે, એટલે એના પ્રત્યેનો ભક્તિભાવ જેના કાળમાં જેના શાસનમાં આપણું કંઈક આત્મકલ્યાણ લખાયેલું છે, આપણો પારમાર્થિક ઋણાનુબંધ મહાવીર સાથે છે। કેમ આપણને બીજો દેવ ન મળ્યો અને આપણે જૈન તરીકે જન્મ્યા, કંઈક ઋણાનુબંધ છે આ વિતરાગ પ્રભુ સાથે। જેમ આપણે કહીએ કે ધેર ઇઝ નો સિલેક્શન ઇન પેરેન્ટ્સ, તને બાપ શોધવાનો અધિકાર નથી, એમ જેમ મને પિતા મળ્યો છે ઋણાનુબંધ, સાંસારિક ઋણાનુબંધથી મિસ્ટર એક્સ એની સાથે મારે પિતા પુત્રનો સંબંધ થયો છે, એમ આ પરમાત્મા જગતમાં પણ કેટલી બધી વિભૂતિઓ છે, મને મહાવીરના શાસનનો ધર્મ મળ્યો, જરૂર આ મહાવીર સાથે મારો કોઈ ને કોઈ ઋણાનુબંધ છે। જેમ આજે હું શ્રીમદ રાજચંદ્રજીના મંદિરમાં આવીને બેઠો છું, જરૂર કોઈ ને કોઈ મારી પારમાર્થિક યાત્રા માટે, મારા પારમાર્થિક મંગલ માટે, મારા આત્મકલ્યાણ માટે કોઈ નિયતિનો એવો સંકેત છે। 5 સમવાયમાં એક નિયતિ છે, કોઈ નિયતિનો એવો સંકેત છે કે આ પુરુષના માધ્યમથી તારું કલ્યાણ છે જો તું સન્મુખ રહેતો। કુદરત સંકેત આપે, પછી સંકેત પ્રમાણે જીવ સ્વચ્છંદમાં ચાલ્યો જાય તો એ વાત જુદી છે, પણ ઘણીવાર આપણને અંદરથી અવાજ મળે, એવી પ્રકારનો આજે ભગવાન મહાવીરનો જન્મ દિવસ છે, જન્મ વાંચનનો દિવસ। આપણે તો કલ્પસૂત્રની વાંચના નથી કરતા, પરંતુ ચાલો એ જ પરમાત્માના થોડા ગુણગાન કરીએ, સ્તુતિ કરીએ, એમની ભક્તિ કરીએ, અને એમના ગુણોની ભક્તિથી આપણું જે કંઈ અર્પણતા છે એ એમના તરફ આપણે કરીએ. એટલે આજનો વિષય એ ભગવાન મહાવીરનો જીવન સંદેશ એ છે. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને પન્ગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશિ નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામી ને નમ કૃતા પરાધેપી જીને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાદ્રયો ભદ્ર શ્રીવીર જિનને ત્રયો જો દેવાણવી દેવો જમ દેવા પંજલિ નમંસંતિ તમ દેવ દેવ મહિયમ શિરસા વંદે મહાવીરમ અહો કૃપાળો પ્રભુ નમો બીજા શ્રી મહાવીર જેના ચરણો સેવતા ઉતરે ભવ જલતી પ્રભુ તરે ભવ જલતી યુગને અનુરૂપ યુગ પુરુષો યુગ પ્રવર્તકો દેશના આપે છે. આદિનાથ અને વર્ધમાનની દેશનામાં કોઈ ફરક નથી, પરંતુ જે કાળમાં એમનું અવતરણ થયું છે અને જે સામો કાળ એ જોઈ રહ્યા છે આગામી કાળ, અને એ સમયના જે મનુષ્ય જીવો છે જે મોક્ષના અધિકારી છે એમને એ પરમાત્મા આ કાળ આ દેશ આ સંયોગ આ સ્થિતિમાં રહીને પણ આત્મકલ્યાણ કેમ કરવું એનો બોધ આપે છે. એટલે જેને કહીએ કે રિલેવન્ટ ટુ અવર પ્રેઝન્ટ લાઈફ, મારા વર્તમાન જીવન સાથે સુસંગત ભગવાનના જ્ઞાનમાં છે કે આપણે કયા કાળમાં છીએ. આ સંસારની અંદર અનંત જીવો છે અને એ જીવોનું સ્વરૂપ જૈન દર્શનની અંદર કહ્યું છે છકાઈના જીવો છે. જીવ નામનું એક દ્રવ્ય છે, જીવ નામનું એક તત્વ છે, પણ એ જીવ પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયંપૂર્ણ છે, પોતે જ પોતાના અનંત સુખનો અને પરમ આનંદનો સ્વામી છે, પણ ભાન ભૂલ્યો છે, અસ્તિત્વની ઓળખ નથી, પોતાની પહેચાન નથી, એટલે પરના સંગે રાગી થયો છે અને પોતાના સાચા સતસુખનો એને વિયોગ છે. હવે એણે સંસારમાં તો કે છે અનંત જીવો છે. આ જૈન દર્શનને સમજવા પ્રયત્ન કરીએ, સંક્ષેપમાં જેટલું થાય સમય મર્યાદામાં એટલી વાત કરી શકાશે. એક છે પૃથ્વીના જીવો છે, પાણીના જીવો છે, વાયુના છે, વનસ્પતિના છે, અગ્નિના છે, સ્થાવર જીવો છે એ એકેન્દ્રિય છે, પછી બે ઇન્દ્રિય ત્રસના જીવો બે ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય છે, ચૌરી ઇન્દ્રિય છે, દેવતાના જીવો છે, નારકીના જીવો છે, મનુષ્યના જીવો છે. આ સંસારની અંદર અતિ વિસ્તૃત 32 લાખ યોની એ આ બધી જેને આપણે કહીએ કે ત્રસ જીવોની છે, દેવતા, નારકી, મનુષ્ય, તેરિયંચ આ બધા. અને 52 લાખ યોનીના જીવો એ એકેન્દ્રિયના જીવો, સ્થાવરના છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. એમ 84 લાખ યોની છે, એમાં જીવો તો અનંત છે, એક એક યોનીમાં જીવો અનંત છે. આ 84 લાખ જીવ નથી, 84 લાખ તો જીવને આ પરિભ્રમણની યોની છે. 4 ગતિ છે અને 84 લાખની યોની છે. કવિ કહે છે બહુ સરસ, વિશાળે જગ વિસ્તારે નથી એક જ તું માનવી, પશુ પક્ષી ને પ્રાણી છે, વનોની છે વનસ્પતિ, પૃથ્વી છે, પાણી છે, વાયુ છે, છે અગ્નિ, અતિ વિસ્તીર્ણ વ્યોમ છે, નથી એક જ તું માનવી. આ સંસારનો ભોગવટો જાણી આપણા બાપનો હોય એમ આપણે ભોગવીએ છીએ, બાકીની જીવસૃષ્ટિનો કોઈ વિચાર જ નથી. જીવોના સંહાર ઉપર આપણું અર્થતંત્ર, જીવોના નાશ ઉપર આપણી સુખની વ્યવસ્થા. અવર ઇકોનોમિક્સ ઇઝ બેઝડ ઓન ધ વાયોલન્સ ઓફ અધર લિવિંગ બિંગ, લિવિંગ ક્રિએચર્સ. આખી લાઈફસ્ટાઈલ આપણી બદલાતી જાય છે અને રોજની બદલાતી લાઈફમાં આ મનુષ્ય યોની સિવાયના બાકીના જીવોનો કચ્ચર ઘાણ નીકળે છે. શું પૃથ્વી, શું પાણી, શું વનસ્પતિ, શું અગ્નિ, શું વાયુ, અને શું આ પ્રકારની વનસ્પતિના જીવો એકેન્દ્રિયના, ઘાણ કચ્ચર ઘાણ નીકળે છે. અને બાકી હતું તો હવે આપણે આપણા ખાદ્ય પદાર્થો માટે થઈને પણ ત્રસ જીવોનો પણ કચ્ચર ઘાણ કાઢવા માટે બધા જ આયોજન થાય છે. બહુ આગળ વધ્યો છે, બહુ વિજ્ઞાન આગળ વધ્યું છે, બહુ આપણે બધા આગળ વધ્યા છે, આપણું શિક્ષણ વધ્યું છે, આપણી ટેકનોલોજી વધી છે, આપણું જ્ઞાન વધ્યું છે, આપણું ડાપણ વધ્યું છે, આપણું સાણપણ વધ્યું છે. આપણે એમ જ માનીએ છીએ કે આ અનંત જીવ, આ સૃષ્ટિનો ભોગવટો એક આપણા બાપનો જ છે અને બીજું કોઈ છે જ નહીં. 84 લાખ યોનીમાં તારી તો 14 લાખ યોની છે, 70 લાખ યોનીના અનંત જીવો છે, એમને પણ જીવવાનો અધિકાર ખરો કે નહીં? અને ખ્યાલ નથી, નથી તું એક જ માનવી, તું એક નથી. જેમ ઘરની અંદર કોઈ અક્રાંતિ હોય તો બસ હું જ બધું ખાઈશ, એને કહેવું પડે મા બાપે કે તું એક નથી, ઘરમાં બીજા છે, જરા ધ્યાન રાખ, આ તપેલા ખાલી થઈ ગયા એવી રીતે ખાવાનો બેસાય. પરિવારનો ખ્યાલ ન હોય તો એ પરિવારનો સભ્ય નથી. એમ આ જીવ સૃષ્ટિના પરિવારનો ખ્યાલ આ માણસને ક્યાં છે? ભોગ ઉપભોગ અસીમ થાય, મર્યાદાની બહાર જાય, બીજી જીવ સૃષ્ટિના ભોગે થાય, અને પછી ખબર પડે બાયોલોજીના વૈજ્ઞાનિકો એમ કે પર્યાવરણ તૂટી રહ્યું છે, પાણીનો દુકાળ પડશે, આ વનસ્પતિનો નાશ થશે, વાયુ પ્રદૂષિત થઈ ગયું છે, મુંબઈનો નંબર લાગી જાય, હાઈવે ઉપરનું મકાન હોય તો કે બદલવું પડશે, તારો ફ્લેટ ભલે 1 કરોડ રૂપિયાનો હોય, મરી રહીશ, એ ફ્લેટની અંદર ફર્નિચર સુંદર છે પણ હવા સુંદર નથી, ડોક્ટર એમ કે હવે તમે બદલો, અહીંથી ક્યાંક જાઓ, વેલીમાં જાઓ, હાઈવેમાંથી. વનસ્પતિની સાથે રહ્યો, પશુ પક્ષીની સાથે રહ્યો, અગ્નિ પાણીની સાથે રહ્યો, નદીના કિનારે ગામ વસે, વૃક્ષોની વનરાજીની અંદર ગામ વસે, પક્ષીઓ કિલોલ કરતા હોય, પૂછે શિષ્ય ગુરુને પૂછે કે ગુરુ આપણે ક્યાં જવું છે અને ક્યાં રોકાવું છે, તો શિષ્ય વિહાર કર, અને જ્યાં આવતા પક્ષીઓ કિલોલ કરતા હોય અને પશુઓ આનંદથી માથા ડોલાવતા હોય એ ગામમાં આપણે જવું અને રહેવું. એ ગામ આ સુખી સંસ્કૃતિનું ગામ છે, જ્યાં પક્ષીઓને ચણ મળે છે, જ્યાં ગાયોને નીણ મળે છે, જ્યાં કીડીઓને કણ મળે છે, જ્યાંના જળાશયોની જાળવણી થાય છે, જ્યાં વૃક્ષોની પૂજા થાય છે. સમગ્ર જીવન એક છે, બધા જ જીવોની વારાફરતી આપણા બધાનો વારો છે. આપણે પણ સ્થાવરમાંથી આવ્યા છે, એકેન્દ્રિયમાંથી આવ્યા છે, અનંત કાળ આપણો એકેન્દ્રિયમાં ગયો છે. આટલો બધો એકેન્દ્રિય પ્રત્યે રોષ છે, નો રાખસ તો એક શરીરના સુખને માટે, એક શરીરના સૌંદર્ય માટે,
એક શરીરના ભોગ ઉપભોગ માટે હિંસાત્મક દ્રવ્યોનો આહાર કરીએ એટલા માટે ડેકોરેશન સરસ થાય, વરખ લગાવો મીઠાઈ ઉપર. પણ વરખ કેમ બને છે જોયા ને? સાડી સરસ મજાની પહેરીએ, રેશમી જરા સારી લાગે છે, પણ કેમ બને છે? કોઈ દી જોયું કેટલા જીવોનો કચ્છર ઘાણ નીકળે છે? આવી સાડી કર દે કે ધર્મ થશે કે નહીં થાય, પણ હું કોઈ જીવનો ઘાત કરીને મારું જીવન, મારે એવી સાડી નથી પહેરવી. મારે એવા સૌંદર્યના સાધનો કોસ્મેટિક મારા બાથરૂમમાં નહીં હોય જેનો આધાર હિંસા છે. મારા એવા પર્સ અને મારા એવા બેલ્ટ નહીં હોય. નથી જગ વિસ્તારે તું એક જ માનવી. જગતના જીવો છે એ નિરાધાર છે, અબોલ છે. તારી જેમ એને સંગણીપણું નથી એટલે એ પોતાની રક્ષા કરી શકતા નથી, એટલે તું એનો હિંસામાં ઉપયોગ કરે છે. તારી પાસે મશીનરી છે, તારી પાસે વૈજ્ઞાનિક સાધનો છે, તારી પાસે એ સામગ્રી છે જીવોનો સંખ્યાબંધ જથ્થાબંધ ઘાત કરવાની સામગ્રી છે. ભગવાન કહે છે એના બોધની અંદર, સવ્વેસીમ જીવિયમ પિયમ. આગમ સૂત્રમાં આચારાંગમાં ભગવાને વાક્ય મૂક્યું, સર્વ જીવો જીવવાને ઈચ્છે છે. ગમે તે જીવો એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, એ જીવવા ઈચ્છે છે. કોઈ જીવને મરવું નથી. અકંતા દુઃખા તસ થાવરો, ભગવાન કહે છે, અરે ત્રસ જીવ હોય કે સ્થાવર જીવ હોય, દુઃખ કોઈને પ્રિય નથી. હિંસા એ દુઃખ છે, હિંસા એ દુઃખ છે, વધ એ દુઃખ છે. પાણી પ્રાણીની સતામણી કિલામણી દુભવણી એ દુઃખના પ્રકાર છે. કોઈને પ્રિય નથી. ન હિંસઈ કિંચણ, કોઈ નહીં પણ હિંસા કરીશમાં. તને જીવવાનો પૂરો અધિકાર છે, તું જીવ. અને તારી પાસે બુદ્ધિ છે, સંજ્ઞા છે, તું જીવી શકીશ. કોઈનો ઘાત કર્યા વિના પણ તું જીવી શકીશ. મહાવીરનો માર્ગ છે, નિર્દોષ જીવન જીવી શકાય છે. નિર્દોષ જીવન જીવનારો જ નિર્દોષ નર બની શકે. આપણે નિર્દોષ નરના માર્ગની સાધના કરવી છે અને જીવનમાં નિર્દોષતા લાવવી નથી. ન હિંસઈ કિંચણ, કોઈ પણ જીવની હિંસા ન કરો. કારણ સવ્વે પાણા હણ હંતવા, કોઈ પણ પ્રાણી નાનું કે મોટું હણાવાને યોગ્ય નથી. ભગવાન કહે છે કે જગતના સર્વ જીવો જીવવા ઈચ્છે છે, સુખી થવા ઈચ્છે છે. મરણ કોઈ ઈચ્છતું નથી. દુઃખ સર્વને અપ્રિય છે. કૃપાળુ દેવના પત્રોમાં તો કેટલા પત્રોમાં આવે છે કે કોઈ પણ પ્રાણીને દુઃખ નથી જોઈતો. અરે ભાવના બોધની શરૂઆતમાં ઉપોદઘાતમાં લખ્યું છે કે પ્રયોજન શું આ ધર્મનું? અમારે દુઃખથી મુક્તિ જોઈએ છે, દુઃખની નિવૃત્તિ જોઈએ, તો જ પરિભ્રમણની મુક્તિ મળે. સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ, આ છે ધર્મનું પ્રયોજન અને પરિણામ. પ્રયોજન છે દુઃખની નિવૃત્તિ અને પરિણામ છે સુખની પ્રાપ્તિ. એ જ જીવોનો જીવન મંત્ર છે, એ જ જીવ માત્રનું પ્રયોજન છે, એ જ જીવ માત્રનો પુરુષાર્થ છે, એ જ જીવ માત્રની પ્રવૃત્તિ છે. ભગવાનના બોધને આત્મસાત કરીએ. મહાવીર જેવો દેવ આ જગતની અંદર જીવનો પ્રતિનિધિ બનીને આવે છે, જૈનનો પ્રતિનિધિ નહીં. જૈનના ચોખ્ઠામાં તો આપણે નાખી દીધો છે. આમ તો જૈન જ છે, કેમ કે ઇન્દ્રિયોને જીતનાર છે, પણ આપણે જૈન શબ્દને સાંપ્રદાયિકતાની અંદર ભેળવી દીધો છે, ચોખ્ઠા કરી દીધા છે, વાળાબંધી કરી દીધી છે. મહાવીર સમસ્ત વિશ્વના છે, કેવળ જૈનોના નહીં. પેલા શાંતિલાલ શાહ સ્તવન ગાય કે મહાવીર કેવળ જૈનોના નહીં, પશુ પક્ષી પ્રાણી બધાના છે. જ્યાં જ્યાં જીવ છે ત્યાં એનો પ્રતિનિધિ મહાવીર છે, એનો રક્ષણહાર મહાવીર છે, એનો મુક્તિનો દાતા મહાવીર છે, એને જીવનનો મંત્ર આપનાર મહાવીર છે. અને આ મહાવીરનો માર્ગ છે. આ મહાવીરના માર્ગમાં સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુક્તિ. તો કયા જીવ આવે? સર્વ જીવનો ઈચ્છો સુખ કયા જીવની વાત કરી? પુષ્પ પાંખણી જાદુ ભાઈ જિનવરની ત્યાં નહીં આજ્ઞા, સર્વ જીવનો ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મોક્ષ. આ મહાવીરનો બોધ છે. મોક્ષ માળામાં બીજો પાઠ મૂકી દીધો ભગવાને. ધર્મનું સ્વરૂપ વિતરાગનો ધર્મ, પરમ કૃપાળુ દેવનો ધર્મ, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. આ અમારી કરુણા છે. અમે એક પણ જીવોનું દુઃખ જોઈ શકતા નથી. કરુણા હમ પાવત હૈ તુમકી. એટલે કહીએ છીએ કે હે જગતના જીવો, તમે સંસારના જીવન મરણથી ત્રસ્ત થયા છો, દુઃખી થયા છો. અમે કલ્પ વૃક્ષ સમાન છીએ, અમૃતના સાગર સમાન છીએ. અમે પરમાત્મા સ્વરૂપ છીએ. 680માં કહ્યું. અભિમાનથી નથી કહેતા, તમારી આ યાત્રા ઉપર અમને કરુણા આવે છે એટલે અમને ઓળખો, ઓળખીને અમારી વાતને માનો, પુરુષ પ્રમાણ અને વચન પ્રમાણ કરો. અરે અમારા વચનો પણ એ પુરુષ તુલ્ય જ છે. ક્યાં દોડાદોડી કરો છો? પ્રત્યક્ષ અને પરોક્ષની ભાંજગઢમાંથી નવરા નતા હતા. પુરુષનું વચન એ પરોક્ષ પ્રત્યક્ષ તુલ્ય છે. 609માં લખ્યું છે કે જ્યાં પુરુષ નથી ત્યાં પુરુષનું વચન એને પ્રત્યક્ષ તુલ્ય સમજવું. અને પુરુષ હાજર હશે ને આપણામાં અક્કલ નહીં હોય ને તો એ પરોક્ષ તુલ્ય હશે. હોય હાજર પણ કેવો? પરોક્ષ તુલ્ય. એના ઉપર એનો કોઈ પ્રભાવ નહીં, કારણ કે જ્યાં પોતાની પાસે દ્રષ્ટિ નથી. મહત્વ દ્રષ્ટિનું છે, મહત્વ રૂબરૂ છે એનું નથી. પણ સંબંધોના જગતમાં જીવતો માનવી, જો મહાવીરે ધર્મ આપ્યો છે, ઓળખીને આપ્યો છે. આ જીવ રોજ રોજ અર્બનાઇઝેશન થાય છે, રોજ રોજ મેટ્રો સિટી થતા જાય છે. એન્ડ હોલ અર્થ ઇઝ બીકમિંગ ગ્લોબલિંગ ફેમિલી, ગ્લોબલ ફેમિલી. આપણે રોજ બરોજ આખા જગતથી નજીક આવતા જઈએ છે. સંબંધોના જગતમાં જીવતો માનવી, સંયોગોના સાથમાં જીવતો માનવી, પ્રાણી માત્રના પરિવારમાં જીવતો માનવી, પ્રકૃતિની સંગાથે જીવતો માનવી અને સંસારના સંગ પ્રસંગોની વચ્ચે જીવતો માનવી, આવું વિશ્વ છે. એ વિશ્વમાં એકલો નથી. આ સમસ્ત જીવરાશિ છે એનો પરિવાર છે, વસુંધરાનું કુટુંબ છે. હવે આ માનવી એની અંદર સૌથી વધારે બુદ્ધિમાન છે, વિચારશીલ છે. બાકીના જીવોને હજુ સંગની પણ પ્રાપ્ત થયું નથી. પંચેન્દ્રિય પણ આ સુધી પહોંચ્યા છે, પણ મનોજ્ઞ એટલે સંગની પણ હજુ નથી આવ્યું. ભાષા પર્યાપ્તિ હજુ પ્રાપ્ત થઈ નથી, એટલે એ ભાષા સમજી શકતા નથી, એ ભાષા બોલી શકતા નથી, અને એ સમજણ માટે ભાષાનો વિનિમય કરી શકતા નથી. આપણે સત્સંગ કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે ભાષા પર્યાપ્તિ છે. આપણે ભાષા બોલી પણ શકીએ છીએ અને સમજી પણ શકીએ છે અને વાંચી પણ શકીએ છીએ. આ ભાષા પર્યાપ્તિ છે, એ તિર્યંત પાસે નથી. તો સૌથી જે સમજણો હોય એનું કામ શું? સૌનું રક્ષણ કરવાનું કે સૌનું ભક્ષણ કરવાનું? તું આ વિશાળ પરિવારનો સૌથી સમજુ માણસ છો તો ઘરના વડીલનું કામ શું? ઘરમાં કોઈ ડાયો ઘણા પૂછે કે તમારા ઘરમાં આટલા બધા ઝઘડા છે તો કોઈ ડાયો માણ્યા નથી એમ પૂછે. બીજું કઈ એને જાણવું છે એટલું જ કે કોઈ ડાયા માણા ખરો ઘરમાં, કે બધા હાઉ બધા જેને જેમ ફાવે એમ કરે છે, જેને જેમ ફાવે એમ બોલે છે, જેને જેમ ફાવે એમ વર્તે છે. અમારા ઘરની તો વાત મૂકી દો, જેને યુનાઇટેડ નેશન્સ થઈ ગયું. કોઈ કહેનાર નથી, કોઈ પૂછનાર નથી. ગમે તેવા પ્રકારના ઘરની અંદર આચાર ચાલે છે, કોઈ મર્યાદા નથી. ત્યારે કોઈ કે પ્રશ્ન એટલો જ કરે કે તમારા ઘરમાં કોઈ ડાયો માણસ છે? તો કે શું વાત કરવી, મૂળ માણસ ગાંડો છે. પ્રકૃતિને એવો ફરેલ છે. માણસની ઉંમર વધે, પરિવાર વધે, એમ એનામાં સાણ પણ આવવું જોઈએ, એમ એનામાં ડા પણ આવવું જોઈએ, એમ એ બધાને સંભાળવા માટે થઈને પોતાના જીવનમાં ત્યાગ આવે. પોતે નાનો હોય ત્યારે ગમે તે પ્રકારના ભોગ ઉપભોગ કરતો હોય, પણ પરિવારમાં છે તો મર્યાદા હોય કે ન હોય, સંયમ હોય કે ન હોય. એમ આ પૃથ્વીના પરિવારની અંદર માનવીનું જીવન એ સંયમનું જીવન છે. મહાવીરનો માર્ગ કહે છે કે તું તો આ 84 લાખ યોનિના પરિવારમાં છો, તું સંબંધના જગતમાં જીવે છે, તો સંસારના સંયોગમાં જીવે છે, તું આ પ્રાણીઓના પરિવારમાં જીવે છે અને તું પ્રકૃતિના સંગાથે જીવે છે. તારી ફરજ છે કે આ બધાની દેખભાળ કર, આ બધાની સાર સંભાળ લે. આ વૈશ્વિક જીવન છે એની અંદર સમતુલા જોઈએ, એનો સુમેળ જોઈએ. પરિવારમાં બધા જીવોનો પરસ્પર સુમેળ જોઈએ, સંવાદિતા જોઈએ. સંઘર્ષ એ જીવનનું સૂત્ર નથી, સમન્વય અને સંવાદિતા એ જીવનનું સૂત્ર છે. પણ તો મારું શું એ તારી સ્વાર્થ દ્રષ્ટિને મૂકી દે જરીવાર બાજુ ઉપર. આપણું આ જીવન 5-5, 60 વર્ષનું એ સર્વસ્વ નથી કે ગાંડો થઈને બસ હું ન જીવું, મને મજા ન હોય. તારી મજા ગઈ, જેવો તારો પરિવાર થયો એટલે તારી મજાને તારે એના ઉપર કાપ મૂકવો પડે. આ જ તારું ડાપણ છે, આ જ સુખી થવાનો માર્ગ છે. સમન્વય કરો, સંવાદ કરો જીવનની અંદર. જીવનનું આ વિશ્વ શાંતિ, વિશ્વ ધર્મ બધા બોલે, પણ વિશ્વ શાંતિમાં સંવાદનું સૂત્ર શું, સમન્વયનો મંત્ર શું, કેવી રીતે થશે? આ બધી જ પ્રજાની અંદર અને પ્રજાની સાથે રહેલી પ્રકૃતિની અંદર સમન્વય કેવી રીતે સ્થાપિત કરવો? એન્વાયરમેન્ટ શબ્દ તો બોલીએ છીએ, પર્યાવરણ શબ્દ બોલીએ છીએ, પણ આ પર્યાવરણની સમતુલા કેવી રીતે રહે? સંયમથી રહીએ કે ભોગથી રહીએ? મહાવીરે મંત્ર આપ્યો છે, પરસ્પરોપગ્રહો જીવાનામ. આ જગતના જીવો પરસ્પર એકબીજાનો ઉપકાર ગ્રહણ પર કરે છે અને એકબીજાને ઉપકાર આપે પણ છે. જો બંને રીતે, બીજાનો ઉપકાર લેવો આપણને ગમે છે પણ બીજાને ઉપકાર આપવો ગમતો નથી. તો કે છે પરસ્પર સમન્વય અને ઉપકારનો વિનિયોગ, એ જ વિશ્વ સંવાદિતાનો ધર્મનું સ્વરૂપ છે. આ વિશ્વધર્મનું સૂત્ર શું અને આ વિશ્વની સંવાદિતાનો મંત્ર શું? તો કે જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને મૈત્રી એનું વિશ્વધર્મનું સૂત્ર છે. પ્રેમ અને મૈત્રી અને એના પરિણામ રૂપે વિશ્વ સંવાદિતાનો મંત્ર છે વિશ્વધર્મનો, એ છે અહિંસા અને અભય. પ્રાણી માત્રને અભય આપો. જગતના કોઈ પણ જીવ ગમે તે યોનિમાં હોય, જા તારા પ્રાણને મારા તરફથી કોઈ ભય નથી. તને જે પ્રાણ મળ્યા છે કર્મ સંયોગે, જે તને યોનિ મળી છે, જે શરીરનું પ્રમાણ મળ્યું છે, જે ઇન્દ્રિય મળી છે, હે જગતના જીવો, આ બધાય અમે બધા તારા કુળના જ છીએ. અમે કોઈક દિવસ એક ઇન્દ્રિયમાં હતા, અમે નારકીમાં હતા, આ અનંતકાળમાં ક્યાં ક્યાં ફરી ફરીને આવ્યા છે. આ બધા સાથે આપણે આ ભાવ હોવો જોઈએ. માટે હે જગતના જીવોને, મારા તરફથી તમને અભય છે. અહિંસા મારું ધર્મનો મંત્ર છે, મારા થકી તમારી હિંસા નહીં થાય, એટલું અભય હું આપું. હું જગતનો કદાચ જવાબદારી ન લઈ શકું, પોતાની લઈ શકાય કે નહીં? બસ આખો જૈન માર્ગ સંયમ. સંયમ હોય એટલે આપણે જરૂરત ઓછી હોય, જરૂરત ઓછી હોય એટલે હિંસાના ઉપક્રમની કોઈ આવશ્યકતા જ ન હોય, ચાલે. વિશ્વ સામંજસ્ય કરવું, આ તો વ્યક્તિગત ધર્મ કીધો મહાવીરે. જગતના જીવ માત્ર પ્રતિ પ્રેમ મૈત્રી ભાવ અને જીવ માત્રને અભય અને અહિંસા, આ વ્યક્તિગત રૂપમાં મહાવીરનો માર્ગ આચરવાનો મહાવીરનો ધર્મ છે. પણ સાહેબ તમે હમણાં કહ્યું કે અમે સંબંધના જગતમાં, અમે સંયોગોની દુનિયામાં, અમે પ્રકૃતિના સાથમાં, અમે સંગ પ્રસંગમાં જીવતા જીવો છીએ, એકાકી નથી. એકલા હોય તો અમે, તમે કીધું એમ બધું કરી લઈએ. જીન કલ્પ સાધુ આવી રીતે જીવે છે, એ નિર્દોષ આહાર મળે તો આહાર લઈ લે, ન મળે તો દેહ ત્યાગ કરી દે. પણ એ તો આવી મુનિદશા જીન કલ્પની જેને પ્રાપ્ત થાય. પણ સંબંધના જગતમાં જીવતા એવો અમારા માટેનો કોઈ ધર્મ ખરો? અમારે શું કરવું? મહાવીરના ધર્મના 4 સૂત્રો, વિશ્વ સંવાદિતાના 4 સૂત્રો, વિશ્વ માંગલ્યના 4 સૂત્રો અને ધર્મ જીવનની 4 ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. મૈત્રી, જીવ માત્રની મૈત્રી, ચેતન માત્રની મૈત્રી, ચેતનના જીવત્વનો આદર, રેવરન્સ ટુ લાઈફ, વેર ધેર ઇઝ અ લાઈફ હેવ એ રેવરન્સ, આદર કરો, સત્કાર કરો, માન્ય કરો, રેકગ્નાઇઝ ઇટ કે ઇટ ઇઝ અ લાઈફ, એનિમિનેટ ઓર ઇનએનિમિનેટ, ત્રસ્ત છે કે સ્થાવર છે, જીવન છે, સ્વીકાર કરો. આવા જીવો સાથેની મૈત્રી, આપણે મૈત્રીને સંકુચિત કરી છે, આપણી મૈત્રી મતલબ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે, આપણી મૈત્રી સ્વાર્થ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે, આપણી મૈત્રી આર્થિક હિત ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. આર્થિક હિત ટકરાય તો આપણી મૈત્રીને તૂટતા વાર નથી, એવી કાચા તાતણે સ્વાર્થના તંતુથી જોડાયેલી આપણી મૈત્રી છે. ક્યાંય આપણી મૈત્રીમાં પરસ્પર જે ઉપકાર કરવાની વાત છે કે કોઈની ભીડ છે તો હું એનો ભાઈ થઈશ, ના ના ના. મહાવીરની મૈત્રી સમજાય, પ્રાણી માત્રની મૈત્રી, જીવ માત્રની. પીડિત હશે, ગ્લાન હશે, મ્લાન હશે, નિરાધાર હશે, અબોલ હશે, વિકલાંગ હશે, કરુણા વહેશે. એના પ્રત્યે કોઈ તિરસ્કાર, કોઈ ઘૃણા, કોઈ અભાવ ભાવ ના હોવો જોઈએ. કોઈ મૂર્ખ પણ હોય, કોઈ બુદ્ધિહીન પણ હોય, પ્રત્યેક જીવને આ કર્મના ચમત્કારો છે. જીવ કર્માધીન છે, આપણે આધીન નથી. આવા કર્મને કારણે એક જ માના બે દીકરામાં એક ન્યાયાધીશ જેવી બુદ્ધિમત્તા ધરાવે અને એક બિલકુલ ડફોડ પણ હોઈ શકે છે. એકને એવું ભાગ્ય હોય કે એને પાણી માંગતા દૂધના રેલા થાય, કેસરિયા દૂધના, અને એકને બીજોને કોઈ પાવા માટે પ્યાલો પાવા પાણી હાજર કોઈનું હોય, બની શકે છે. આ જ કર્મની વિચિત્રતા છે અને આ જ કર્મના સંયોગોમાં આપણે પસાર થયા છીએ. પણ એવું પુણ્યની કોઈ પુણ્યાય છે, કોઈ એવા સત્પુરુષનો કોઈ સંગ થઈ ગયો છે, આપણને ખબર નથી, કેમ કે જાતિસ્મરણ જ્ઞાન નથી. કૃપાળુ દેવે લખ્યું છે કે સંસારમાં એક સાતાનો તને અંશ વર્તે છે, એમાં પણ કોઈ સત્પુરુષનો અનુગ્રહ રહેલો છે. કયો સત્પુરુષ ખબર નથી, પણ આ પુણ્ય વિના કોઈને સાતા મળે નહીં, અને આ પુણ્ય સત્પુરુષ વિના કોઈએ જાણ્યું નથી. બધાએ પાપનો ઉપદેશ દીધો છે, સુખી થવું છે બસ બીજાને મારી નાખ, પૈસાદાર થવાનો મોટસેલામાં સેલો માર્ગ, બીજાને લૂંટ, તારી પાસે જે આવે. આ તો રાયચંદ જેવો કોક આવીને વ્યવહારનો માર્ગ સમજાવે કે રાયચંદ દૂધ પી શકે, લોહી નહીં. અને આપણે તો લોહી મળતું હોય તો દૂધના ધંધામાં કોણ પડે, એમાં શું 2% મળે એમાં આપણને રસ નથી, 50% છે કઈ, લૂંટી લેવું છે બસ, લાવ લાવ લાવ. અને પછી વાત કરવી છે કૃપાળુદેવ. કૃપાળુદેવ એને જોયું કે મને આ ચૂકવવા જશે તો ઘર બાર બૈરા છોકરા વેચાઈ જશે. એને જઈને કીધું આ કાગળિયો કરારનો અહીંયા ભાઈ આ કાગળીઓ ફાડી નાખો, તારી ચિંતાનું કારણ, તારા ઉજાગરનું કારણ, તારી પરિવારના દુઃખનું કારણ આપણા બે વચ્ચે થયેલો આ કોન્ટ્રાક્ટ છે ને, બસ આ તૂટી ગયો, ભૂલી જા, ફરગેટ ઇટ. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. આ મૈત્રી છે, આ કરુણા છે, આ પરસ્પર ઉપગ્રહ જીવાનામ. કોઈ પણ જીવને એની સાથેનો સહકાર લેવાય, એનો ઉપકાર લેવાય, એનું સર્વનાશ ન કરાય, એનું સત્યાનાશ ન કઢાય. પછી આપણા ઘરનો નોકર પણ કેમ ન હોય, એના પ્રત્યે પણ આપણી દ્રષ્ટિ તો જીવ માત્ર પ્રત્યેની મૈત્રી હોવી જોઈએ કે ભાઈ સવારથી બહુ કામ કર્યું છે, થોડીક વાર તો આરામ કરી લે, કે શું આરામ કરી લે, થોડુંક ખાઈ લે, શરીર નરમ છે, થોડું ઔષધ લઈ આવજા. આ મૈત્રીનો ભાવ છે, વિશ્વ સંવાદિતાનો સૂત્ર છે, મૈત્રી, મહાવીરની મૈત્રી ઓળખાય. કૃપાળુ દેવે મહાવીરની મૈત્રી ની અંદર કહે છે, લવ ટુ ઓલ, હેટ નન એન્ડ હર્ટ નોબડી. લવ ટુ ઓલ, હેટ નન એન્ડ હર્ટ નોબડી. કોઈને કોઈ પણ પ્રકારની ઈજા કરીશ માં, અને સેફ્ટી ટુ ઓલ, અભય બધાને. સાધુનો સમુદાય છે. ઉત્તરાધ્યાયની અંદર ભગવાન મહાવીરે આ વાત મૂકી છે. એ સમુદાયની અંદર બે સાધુ વચ્ચે થોડો ખટરાગ થઈ ગયો, એક મોટા અને એક બીજો નાનો. કઈ નાની વાતની અંદર આંટી પડી ગઈ. થાય, મુનિ દશામાં પણ થાય. જીવ જ્યાં સુધી સંસારી છે, છદ્મસ્ત છે, ત્યાં સુધી કોઈ ને કોઈ ઘટના ઘટી શકે છે. પણ એને જઈને ભગવાનને પૂછ્યું, મહાવીર સ્વામી, કે પ્રભુ ભંતે, આજે આ સાધુ સાથે મારે જરા ક્લેશ થઈ ગયો છે, શું કરવું? ભગવાને એને કહ્યું કે જાઓ એમના વતી ગોચરી વોરી આવો, અને એમને ગોચરી આપી અને એની સાથે ગોચરી કરતા પહેલા તમે એની ક્ષમાપના કરી પ્રાયશ્ચિત કરો. એટલે પેલા એ કીધું કે ભગવાને નહીં માને, હું જઈશ તો મને બોલાવશે પણ નહીં, મારા સામો પણ નહીં જુએ. પ્રભુ કહે છે કે એ તમે જાઓ ત્યારે ઉભા થાય કે ન થાય, આદર આપે કે ન આપે, બેસવાનું કે ન કહે, તમારી સામે જુએ કે ન જુએ, તમારે કહેવાનું કે આપને આ ગોચરી વાપરવાની છે, હું લાવ્યો છું અને હું આપનો માફી માંગુ, આપને કોઈ પણ પ્રકારનો મારા પ્રત્યેનો વિષમભાવ થયો હોય તો હું ક્ષમા માંગુ છું. આટલું બધું કીધું અને ત્યાર પછી એની સેવા કરવાની, પાછી વયાવચ કરજો, એ પાત્રા વગેરે બધા સાફ તમે કરજો. શિષ્યની ધીરજ ખૂટી ગઈ. એને કીધું કે ભગવાન આ બધું મારે જ કરવાનું, વાં કેનો છે આ, આપણે સંસાર છો, આ બધો બેઠા છો સાંભળજો, આ રોજની રામાયણ છે આપણી, બધું મારે જ કરવાનું, હું જ નજરમાં આવું છું. હા તો જ ભગવાને કહ્યું કે શ્રાવકોનો અને મુનિઓનો આ ધર્મ છે, આપણે જ કરવાનું. શુદ્ધતા કોને કરવી છે? આપણે આત્મ સ્વરૂપની શુદ્ધતા આપણે કરવી છે ને, તો ગમ ખાવાનો આપણે, સમજવાનું આપણે, અને સહન કરવાનું પણ કરવું કરવું. સહન કરવામાં મરી નહીં જતું. આ કે છે બધું જ આપણે કરવાનું. ભગવાન કે છે અહંભાવ ભૂલી જા એટલે તને આ પ્રશ્ન નહીં થાય, તું તારો અહંભાવ વિસારી દે એટલે તને આ પ્રશ્ન નહીં થાય. સાધુને સમાધાન થયું. જેવો આ શ્રાવધુઓની અંદર, એવો જ ગૃહસ્થા ધર્મની અંદર પણ આ બધી માન મર્યાદા છે. એ જ સાધુ ધર્મ છે, એ જ શ્રાવક ધર્મ છે, એમ ઉત્તરાધ્યાય સૂત્રમાં લખ્યું કે જે સાધુ ધર્મ છે એ જ શ્રાવક ધર્મ છે. વિનયના જે આચારો સાધુમાં છે એ જ આપણા પરિવારમાં હોવા જોઈએ. મોટાએ મોટાઈ મૂકવી નહીં, નાનાએ નાનાઈ છોડવી નહીં. પણ કદાચ મોટો નથી રહેતો, પણ કઈ વાંધો નહીં, કોઈ વાર એવું બને, કોઈ વાર જરા ટસલ થઈ જાય તો પણ જે ભગવાનના ધર્મની નજીક છે એને પોતાનો અહમ મૂકી દેવો. આ બે માંથી મોટો કોણ? અહમ મૂકો ઈ કે અહમ રાખો ઈ? એક મોટો છે, ઘરનો વડીલ છે, મોટા ભાઈ છે, પિતા છે, પદની દ્રષ્ટિએ મોટા છે, ઉંમરની દ્રષ્ટિએ મોટા છે, અને એકેનો અહમ મૂકી દીધો. મોટું કોણ? આપણે તો ધર્મના સ્થાનમાં બેઠા છીએ ને, અને પરમાર્થની વિચારણા કરીએ તો કે ભાઈ જેને અહમ છોડ્યો એ મોટો, હું પદ જેને છોડ્યું તે મોટો. મૈત્રીની અંદર આવી સમાનતા, જીવ સરખો, સૌનો સરખો. ભગવાન દીક્ષા લઈને જાય છે ત્યાં એક ગામની અંદર એક યક્ષનું મંદિર છે, ત્યાં નિવાસ કરે છે. એટલે પૂછે છે,
ગામના લોકો કે મરવાના થયા છો, આ કોણ સાધુ છે? અજાણ્યો સાધુ, ખબર નથી લાગતી કે આ અસ્થિક ગામ છે. અને આ ગામની અંદર એક જીવ એવો થયો છે કે એને અમે યક્ષ તરીકે મંદિર બાંધીને બેસાડ્યો છે, પણ રાત કોઈને રહેવા દેતો નથી. જે રાત્રે જાય છે એ સવારે જીવતો હોતો નથી. સુલપાણી યક્ષના મંદિરમાં ભગવાન જાય છે, આખી રાત ઉપસર્ગ ચાલે છે, જુદા જુદા પ્રકારના રૂપ વિકુરાવીને એ વ્યંતરનો દેવ ઉપસર્ગ કરે છે, પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવાના પ્રયત્નો કરે છે, પણ કંઈ થતું નથી. સવારે એમ થાય છે કે કોણ છે કાળા માથાનો માનવી, કે મારું આવું મારું ઐશ્વર્ય મારી સિદ્ધિ કંઈ કામ લાગતી નથી. એ ભગવાન પાસે જઈને કહે છે કે પ્રભુ મને માફ કરો. ભગવાન કે ક્યાં તારો દોષ ક્યાં હતો જ, તને શું માફ કરે? તું તો જીવ છો ને, મારે તો સૌ સાથે મૈત્રી છે, માફ કરવાની જરૂર નથી. જાઓ, જીવનની વેરઝેરને ભૂલી જાઓ. એને પૂર્વજન્મના વેર હતા, આખા ગામ ઉપર એ વેરમાં ચડ્યો હતો. ભગવાને એને શાંત કરી દીધો. જીવનનો આ મંત્ર છે મૈત્રીનો. મૈત્રીના ભાવમાં જીવ આવે એટલે ગમે તેવા વેરભાવ એ ભૂલી જવાય. વેરભાવને ભૂલાવે એ જ મૈત્રી. સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, આનું નામ મૈત્રી. સર્વ જીવો પ્રત્યે સમાન આદર, આનું નામ મૈત્રી. સર્વ જીવોના હિતની ચિંતવના, આનું નામ મૈત્રી. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, આ મૈત્રીનું સ્વરૂપ છે. પ્રમોદ ભાવ, ગુણાનું રાગ, ગુણાનું વાદ, ગુણાનું મોદન, પર ગુણની પ્રશસ્તિ, હર્ષોલ્લાસ થાય, રોમાંચ થાય, પરના ગુણ, પરની શક્તિ અને એમાં એના આત્મિક ગુણો જોઈને એનું પૂજન કરવાનું મન થાય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણની પ્રમોદના. ભગવાન મહાવીર તીર્થંકર અવસ્થામાં છે, કેવડી, અને વિચરે છે ગામોગામ. એ વિચરે છે ત્યારે એક દેવ એની સભામાં છે અને કહ્યું કે હું રાજગ્રહી જઉં છું. પ્રભુ કે કામ હોય તો કયો, આપણે પણ કોઈ જતા હોય તો પૂછીએ ને કે તમારે કઈ કામ છે, આજે હું મુંબઈ જવાનો છું, કામ હોય તો કયો. ભગવાને એમ કહ્યું કે રાજગ્રહીમાં સુલસા નામની સાલિકા છે, એને ધર્મ લાભ કેજો. સુલસા નામની સાલિકાને, સુલસાનું સમ્યકત્વ એટલું બધું નિર્મળ છે, ભગવાન એની અનુમોદના કરે છે. તીર્થંકર પરમાત્મા સુલસાની અનુમોદના કરે છે. ઓલો દેવ તો ચકિત થઈ ગયો કે સંકિતનો ક્યાં તૂટો હતો, તો ભગવાનના એક જ આ બેન યાદ આવ્યા. જાઓ એને કેજો. ઓલો કે આપણે એને કઈ કારણ હશે, એને જુદા જુદા રૂપ ધારણ કર્યા. બ્રહ્માનું રૂપ લીધું, વિષ્ણુનું લીધું, શંકરનું લીધું, અને ગામને પાધર અને બધાને સુલસાને કેણ કેવડાવ્યું કે કોઈ દૈવી વિભૂતિ દર્શન કરવા આવો. સુલસા દર્શન કરવા જતી નથી. હું તો વિતરાગ, પરમાત્મા સિવાય મારો કોઈ પ્રભુ નથી. સમ્યક દર્શન એટલું બધું શુદ્ધ છે કે કોઈ અન્ય દેવની શ્રદ્ધા નથી. મિથ્યાત્વ શૈલી તો રોજ બોલીએ 18મા પાઠમાં, પણ પાછો જાય મેલડીની માનતા કરવાને, હુરધનની હુરાપોયા કરવા, અને પાછો પૂછે કે આ 18 પાપસ્થાનકમાંથી કોક પણ પાપ સેવ્યું હોય, સેવરાયું હોય, હજી તો સેવ્યો બોલે છે ત્યાં પાછો જાતો હોય ચૂકીને. કોઈ પાર વિનાની આપણી કુશ્રદ્ધાનો કોઈ પાર નથી. આ મારું હારું કરી દેશે ને, આ મારું ભલું કરી દેશે ને, અહીંથી મને કંઈક મળી જશે ને, અહીંથી મળી જશે. સંસારની લાઈ બળતરા કેટલી લાગી છે, એમાં ધર્મનો વિવેક જ્ઞાની પુરુષ કે બોલવાનું, પણ એને સાંભળવાનું નહીં, એને માન્ય કરવાનું નહીં. એ તો કીએ કૃપાળુ દેવ તો કી હવે એને ટેવ પડી, પણ આપણે કઈ મેલડીને છોડાય, મામા સાહેબને છોડાય, કાકા સાહેબને છોડાય, મીણા દાતારને છોડાય. વિચાર તો કરો કયા પાપ મને કયા અધર્મ પડ્યા છીએ. વિતરાગ જેવો પુરુષ હાથમાં આવ્યો છે અને આત્મતત્વની શ્રદ્ધા નથી, કર્મની શ્રદ્ધા નથી. મારું અશુભ કર્મ ન હોય તો જગતમાં કોઈ મારું અહિત ન કરી શકે, અને મારા અશુભ કર્મ મેં પૂર્વે કર્યા હશે પાપ કર્મ, તો એના ભોગવટામાંથી કોઈ મારા વતી ભોગવી નહીં શકે. શ્રદ્ધા રાખો વિતરાગની, ખુમારી રાખો, આત્મા બનીને જીવો, પામર બનીને જીવીએ છીએ, એટલે કોઈની કૃપા ઉપર, કોઈની મહેરબાની ઉપર, બસ આ આખો આપણો માર્ગ આના ઉપર આપણી શ્રદ્ધા ને બધું. અને પછી કહ્યું કે 18 પાપસ્તનક માંથી મુક્ત કેમ થાય? બહુ મુશ્કેલી. સુલસાનો છેવટે દેવે મહાવીરનું રૂપ લીધું અને સમવસણની રચના કરી. સુલસાને સંદેશો મોકલાવી દીધો કે રાજગ્રહીની બહાર ભગવાન મહાવીર સમવસણના દેશના બિરાજ, આ પધારો દર્શને. સુલસા કે છે, તીર્થંકર એક જ હોય, બે નો હોય. મારા તીર્થંકર પ્રભુ અત્યારે દૂર વિચરે છે, અહીંયા આવે એ મારો પ્રભુ ન હોય. એનું સમ્યકત્વ ચલિત થતું નથી. બસ આ જ રહસ્ય છે કે ભગવાન મહાવીરે એના લાખો ભક્તોમાંથી સુલસાના સમ્યકત્વની અનુમોદના કરી, જાઓ સુલસાને મારા ધર્મ લાભ કહેજો. દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા જેને એના ઘેર બેઠા ધર્મ લાભ કેવડાવે, વિચારો તો ખરા કે સમ્યકત્વની શક્તિ શું છે. પ્રભુ આપણે આંગણે આવીને ઉભો રહીએ, તારે શોધવા નહીં જવું પડે. આપણી યોગ્યતા હોય તો તારનાર પેદા કરવાનો નથી, પેદા થઈ ગયો છે. આપણે આંગણે આવીને ઉભો છે, આપણી દ્રષ્ટિ નથી. આવરણ આપણે મૂક્યા છે, હટાવો આવરણ. એ તારણહાર સદા સદૈવ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. જીવની મુક્તિ માટે સત્પુરુષોનું યોગબળ હંમેશા હાજરા હજુર છે, પણ આપણે અન્યનું યોગબળથી ઘેરાયેલા છીએ, એટલે સત્પુરુષના યોગબળને આપણે પ્રવેશબંધી કરી છે. ભગવાન મહાવીરે પુણ્યા શ્રાવકની સામાયિકની અનુમોદના કરી અને શ્રેણિક મહારાજાને આશ્ચર્ય થયું કે મારી નરક ગતિ ટળે તો કે ટળે, એક પુણ્યના સામાયિકનું ફળ જો તને મળે તો તારી નરક ગતિ ટળે. અને ઓલો જાય છે, પૂછે છે પુણ્યો કે મને કાંઈ ખબર નથી મારી સામાયિકનો ભાવ, ભગવાનને ખબર હોય તો એને પૂછો શું ભાવ છે, એની શું કિંમત છે. આનું કોઈ મૂલ્યાંકન નથી. ભગવાને તો શ્રેણિકને એ બતાવ્યું છે કે જગતમાં કોઈ ચીજ આનાથી મૂલ્યવાન નથી આ સામાયિકથી. સામાયિક એ જૈન ધર્મનો અદભુત યોગ છે. એક જ યોગ આપણી પાસે, હજારો યોગ પતંજલિના ને બીજા છે, પણ સામાયિક યોગ, સમતાનો યોગ જેની પાસે છે એની પાસે આત્માની પૂર્ણ સમાધિનો માર્ગ છે. આવું સામાયિક સંસારના સર્વ પ્રકારના પાપ વ્યાપારનો પરિત્યાગ કરી બે ઘડીનો નિયમ લઈને, હે પ્રભુ હું આ મારા પાપોની આલોચના કરવા બેસું છું અથવા ધર્મનું સ્તુતિ પાઠ કરવા બેસું છું, આ સામાયિક ઉપશમ વ્રત એને કહેવાય છે, સામાયિક વ્રત કહેવાય છે. એનો બે ઘડીનો કાળ છે, એનું પછખાણ લેવાય છે અને પછખાણમાં સંસારના સર્વ પાપોથી નિવૃત્ત થવાનો સંકલ્પ થાય છે. આપણે સાંજે થાય છે, જરા પાઠ ઉપર લક્ષ્ય આપવો. તો એની અનુમોદના કરી ભગવાને, પ્રમોદ ભાવ, આવો પ્રમોદ ભાવ હોય તો તીર્થંકરને એમ ન થયું કે હું એક શ્રાવકની અનુમોદના શું કામ કરું. કરુણાભાવ, જીવો તો કર્માધીન છે અને અધિક જીવો સંસારનું સ્વરૂપ અસાતા વધારે, સાતા ક્વચિત છે. કૃપાળુ દેવ તો કહે છે જ્યાં સાતા છે ત્યાં પણ અસાતાનો દાહ તો બળ્યા જ કરે છે. કેવળ સુખ એ સંસારનું સ્વરૂપ નથી, કેવળ સાતા એ સંસારનું સ્વરૂપ નથી, અધિક દુઃખ છે. તો જગતની અંદરની કરુણા દ્રષ્ટિ રાખ. કોઈ જીવો કઈ રીતે દુઃખી છે, કોઈ કઈ રીતે, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈ સંયોગથી, અનેક રીતે જીવો દુઃખી છે. સંજોગો સાથ નથી આપતા, જીવ પટકાયો છે, પોતાના જ કર્મ ભોગવી રહ્યો છે. આમાં અશુભ કર્મનો વિપાક એને થયો છે અને કર્મ અનંત પ્રકારના છે અને પાછું વિચિત્ર પ્રકારથી એ કર્મ એનો વિપાક આપે છે. એટલે જગતની અંદર દીન દુઃખી દલિત પીડિત ત્રસ્ત આવા બધા જીવોનો કોઈ પાર નથી. નજર નાખ્યો તો એમ થાય કે ઓહો, પરમાત્માએ આ જગત બનાવ્યું છે તો આવું આ જગત ત્રસ્ત અને દુઃખી યાતનાગ્રસ્ત બનાવ્યું છે. પરમાત્મા કહે છે મેં ક્યાં બનાવ્યું છે, શું કામ મને દોષનો ટોપલો ઓઢાડો છો, તારા ભાગ્યનો વિધાતા તું જ છું. એટલે સંસાર આ ત્રિવિધ તાપથી ભરેલો છે. જ્યાં જાઉં ત્યાં સંસારમાં નજર નાખીએ, ગમે તેવો સુખ્યો દેખાતો હોય પણ એના અંતરમાં પ્રવેશ કરવાથી ખબર પડશે કે કાં તો આધીમાં, કાં વ્યાધીમાં અને કાં ઉપાધિમાં સપડાયેલો છે. કાં એને સંતાપ છે, કાં ઉતાપ છે અને કાં પરિતાપ છે. કોઈક રીતે આ તો સંસાર ત્રિવિધ તાપે બળબડતો અગ્નિ છે. એની અંદરના જગતના જીવો પ્રત્યે કરુણા રાખવાની. કોને કયું કર્મ વિપાક રૂપે ઉદયમાં આવ્યું છે આપણને ખબર નથી. એનો ગમે તેટલો શુભ ભાવ હશે પણ જીવ કર્મને આધીન છે. એની શુભેચ્છા હોવા છતાં એ ક્યારેક આપણને અનુકૂળ ન થઈ શકતો હોય, ક્યારેક એની એવી લાચારી હશે, ક્યારેક એવી સ્થિતિમાં મુકાયો છે. સહાનુભૂતિ રાખો, નબળા જીવોની સહાનુભૂતિ રાખો. અને એટલા જ માટે આપણા દયા ધર્મની અંદર પશુપાલન પંચેન્દ્રિય છે, એવા નિરાધાર છે, એવા પરાધીન છે. સુખ દુઃખ કેવું સહન કરે છે આપણી નજર સામે. જો નારકીની દુઃખી સૃષ્ટિ આપણી સામે નથી, આપણી સાથે નથી, નહીતર આપણે કોઈ જીવી શકીએ નહીં, આપણાથી સહન થાય નહીં. સ્વર્ગનું સુખ આપણી પાસે નથી, કારણ કે નહીં તો આપણે બેહોશ બેમાન થઈ જાય, જોઈ જ ન શકીએ જાજો સમય. એવું સુખ આપણને કહ્યું છે કે તું તારી રીતે સુખી છો. અને નારકીના જીવોની આ અવસ્થા જો, એ પશુઓ એને જયારે નીણ દો તો ખાય, એ ટાઢ તડકો સહન કર્યા જ કરે. પંચેન્દ્રિય છે, થોડી ઘણી એનામાં એ ભાવ મન બુદ્ધિ લાગણી, પણ બહુ અલ્પ, બહુ ટૂંકી, બહુ ટૂંકો સમય, લાંબુ વિચારી ન શકે, સ્વયં પુરુષાર્થ કઈ કરી ન શકે. ડફણા ખાય, સોટીઓ ખાય, પરોણાના ભાલા ખાય, જીવો જીવે, કામ કરે, તૂટી જાય ત્યાં સુધી કામ કર્યા કરે. આવી સૃષ્ટિ છે. જ્ઞાની કે છે, જો આની સામે આ કર્મની સ્થિતિ છે, આ સ્થિતિમાંથી તું બહાર આવ્યો છું. માટે સંસારના જગતના જ્ઞાનીઓ કે છે કે કરુણા કરો. જીવદયા એ તો જૈનોની કુળદેવી છે. જીવદયા વિનાનો જૈનનો પરિવાર ન હોય. અને કૃપાળુ દેવે તો જીવદયાની સાથે યત્ના શબ્દ આપ્યો છે, જૈણા કરો. જાણતા અજાણતા પણ કોઈ જીવનો ઘાત ન થાય. જ્યાં ને ત્યાં ગરમ પાણી ફેંકા ફેંક કરીએ છીએ ને, જ્યાં ને ત્યાં ગરમ તપેલા મૂકવા માંડીએ છીએ, ઝૂલા ગમે તેમ પેટાવી દઈ છીએ ને, અગ્નિના પ્રયોગો ગમે તે પ્રકારે થયા કરે છે, થોડીક જૈણા રાખ. જરા જો કે કોઈ જીવજંતુ છે નહીં ને. ક્યાંક બાથરૂમ જાતે સાફ કર, માણસ ન કરે તો કઈ નહીં, તું પૂંજણી કાઢ અને પછી તારું ઢોળ જે ઢોળવું હોય. જૈણા કેવો ધર્મ આપ્યો છે. અરે આ બહેનો જો જૈણા ધર્મ પાડે તો ક્યાંના ક્યાંય નીકળી જાય. એને રસોડામાં બેઠા પુણ્યની પ્રાપ્તિ થાય. કેટલા જીવોને અભય મળી જાય, ખ્યાલ આવે છે? એક જીવને છોડાવવા માટે તેને પ્રસિદ્ધિ કરે કે અમે આટલા જીવને છોડાવ્યા, અમે આટલા. અરે તારા ઘરની અંદર આવા જીવો છે, જો તારી યત્ના હશે, જૈણા હશે, એ બધા જીવોને સુપડીમાંથી આમ તેમ ક્યાંક રાખી અને પછી જો ઘરનો વ્યવહાર આખા દિવસનો ચાલે તો કેટલા જીવોને આજે છોડાવ્યા. અને હું 500 રૂપિયા દેવા જશે કે જાઓ મારા વતી એક જીવને છોડાવજો. પણ તારા વતી એક જીવને છોડો, આપણા ઘરની અંદર એક જીવને છોડાવ. યત્નાનો પાઠ ફરીથી વાંચજો મોક્ષમાળાનો. મુશ્કેલી તો એ થઈ છે કે આપણને એટલું બધું ઊંચું તત્વજ્ઞાન ગમી ગયું છે કે આચારના અને વ્યવહારના પાઠ મોક્ષમાળા જાણે, એ તો છોકરાને વાંચવાની હોય. હા, છોકરાને દીધી પણ વાંચતો ને. અરે તારે વાંચવાની, છોકરાની ક્યાં માંડસ. આખો વિતરાગનો માર્ગ સિદ્ધાંતનો અને વ્યવહારનો. અને કોઈને કહીએ કે મોક્ષમાળાથી તમે શરૂ કરો એટલે કીધું આમાં કઈ એમ પૂછવા આવે આપણે, મારે ક્યાંથી શરૂ કરવું, અમે તો તત્વજ્ઞાન વાળા છે. અરે એવા ગ્રંથ કહીએ કે સમજ ન પડે, કઈ માથું ભમી જાય. તો એ કે રોજ વાંચું, બરોબર છે. ગાથા મોઢે કો ગોખે, આ ગોખવાનો માર્ગ છે કે ગ્રહણ કરવાનો છે. એ સમજે કે હું ગોખી ગયો એટલે હું વધારે ધાર્મિક. સમજણમાં જીરો, સમજણ કઈ નહીં. ખૂબ વિચારીએ મહાવીરના માર્ગમાં, ત્યાં સુધી કરુણા જાગશે નહીં. જીવનું સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજીએ. જગતના તમામ ધર્મોનું મૂળ દયા છે. તુલસીદાસ જેવો કહે, દયા ધર્મ કા મૂળ હૈ. કબીર સાહેબ પણ કહે કે જો પરમાર્થ કરવો હોય તો ભૂખે કો અંધે, દયા ધર્મ ઉપર આખું વિશ્વનું જીવ તત્વનું બંધારણ સ્થાપિત થયું છે. ભગવાને પણ હેમચંદ્રાચાર્યજી એક શ્લોક મૂક્યો છે, માં કર્ષિત કોપી પાપાની, એની એટલી બધી કરુણા આવી ગઈ જગતના જીવોને દુઃખીને જોઈને. એને કુમારપાળને કીધું કે તારી રયતની અંદર દુઃખ જોઈને મારે તો કરુણાથી મારાથી રહેવાતું નથી, તું બધાને સુખી થાય એવું કર. 18 કરોડ સોનૈયાનું એને દાન કરાવીને કુમારપાળને સાધર્મિક ભક્તિ કરાવી કે કોઈ મારો સાધર્મિક દુઃખી ન રહેવો જોઈએ. હોય કર્મના સંયોગે એની સ્થિતિ આછી પાતળી હોય, કઈ વાંધો નહીં, હું ટકો કરી દઈશ, કઈ વાંધો નહીં, હું પદથી નહીં, અહમથી નહીં, મારો એના પ્રત્યેનો મૈત્રી ભાવ, ઉપકાર ભાવ એવો નહીં કરવાનો કે કાયમ એને ઓબ્લિગેશન રાખો. ભૂલી ગયો, તું માંદો હતો ત્યારે હોસ્પિટલમાં મેં તને તારું બિલ ચૂક્યું હતું, આવું ડાપણ કોઈ દી કરતા નહીં, એના કરતા બિલ ન દેતા, એને મરવા દેજો, એને મરવા દેજો, કઈ વાંધો નહીં. એ મોટી હિંસા ને થાય, આ તમારી હિંસા બહુ જબરજસ્ત હશે, આપણી હિંસા બહુ જબરજસ્ત હશે, જીવને આવા ઓસિંગણમાં આમાં નાખી દેવાના. ભગવાને કરુણાનો પાઠ સમજાવવા માટે ચંડ કૌશિકની કરુણા કરી. જાઓ માં ભગવાન, દ્રષ્ટિ બી સર્પ છે, એને જોયું નથી કે ભૂક્કો બોયલો નથી. ભગવાન કે ઓહો આવો જીવ છે, અનંતાનુમંદી ક્રોધથી 3-3 ભાવથી પીડાય છે. ભગવાન એના જ્ઞાનમાં જોયું, મુનિ હતો, તાપસ થયો, તાપસમાંથી ચંડ કૌશિક થયો, અને હવે જો ઉધાર ન થાય તો આ ક્યાં જાય, કઈ નરકમાં જાય અને કેટલો કાળ જાય. ભગવાન એ જ માર્ગે જાય છે, ચંડ કૌશિકની સામે ઉભા રહે છે. એક વિતરાગીની દ્રષ્ટિ, એક સંયમનું તેજ, એક સાધનાનો પ્રભાવ. ચંડ કૌશિકે ઘણા પ્રયત્ન કર્યા પણ દંશ પ્રભુને લાગતો નથી, દંશ લાગે છે ત્યાં પ્રભુને તો અમીની ધારા વરસે છે. ચંડ કૌશિક સમજી ગયો કે આ કોઈ જુદું જ તત્વ છે, અને જેવું ભગવાન સામે ભગવાનની દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી એને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું ચંડ કૌશિકને. ઓહો તાપસના ભાવમાં હતો, મુનિના ભાવમાં હતો, હું પણ આની જેમ સાધુ હતો, ઉપાશ્રયમાં હતો, અને રાત્રે આલોચના ન કરી પાપની. પ્રતિક્રમણ વખતે શિષ્ય યાદ દેવડાવ્યું પણ ન કરી, ગુસ્સો શિષ્ય ઉપર કર્યો, અથડાયો, ક્રોધની પર્યાયમાં મરી ગયો, તાપસ થયો, છોકરા ઉપર ગુસ્સો કર્યો, એ બાળકો ઉપર મારવા દોડ્યો અને કુહાડો મારા જ માથામાં વાગ્યો, ક્રોધની પર્યાયમાં મર્યો, ચંડ કૌશિક થયો, સાક્ષાત ઝેરનો અવતાર, વિષનો અવતાર. અને ભગવાનની સન્મુખ જોતા એને પોતાનો ચૈતન્ય ભાવ જાગૃત થયો, ક્ષમા ધર્મ સ્વીકારી લીધો. ભગવાને કરુણા કરી, 3 ઇંચની કરુણા. અરે ચંદનબાળા ઉપર ભગવાનની કરુણા થઈ, અશુભ કર્મનો ઉદય છે, રાજાની પુત્રી દાસી તરીકે વેચાણી અને કુલવધુ તરીકે વેચાણી, વેશ્યાના ઘરે વેચાણી, અહીંયાથી શેઠના ઘરે આવી તો શેઠાણીની કુદ્રષ્ટિ પડે છે અને બંધનમાં પડી છે, માથે મુંડા થયા છે, બેડીઓ પડી છે પગમાં, ખાવા એક કોળિયો ધાન મળતું નથી, બાકડા પડ્યા છે અને ભાવ કરે છે. કોઈ શુભ કર્મ ક્યારેક જાગે છે, કરેલું પુણ્ય ક્યારેય અફળ જતું નથી, પુણ્યની જરૂર નથી, પુણ્યની જરૂર નથી. અરે પુણ્ય વિના શુભનો યોગ કેવી રીતે થશે, મને સંત પુરુષ મળ્યા, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય, મને વિતરાગ ધર્મ મળ્યો, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય, મને સાચા ગુરુ મળ્યા, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય, મને સારું ગોત્ર મળ્યું, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય, મને સર્વસંગ પરિત્યાગના કોઈ સાધનો એવી સામગ્રી મળી, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય. પુણ્યથી જ જીવની વિકાસનો માર્ગ છે, પણ એ પુણ્ય કેવું હોવું જોઈએ, પુણ્યાનુબંધી પુણ્ય હોવું જોઈએ, સાતિશય પુણ્ય હોવું જોઈએ, સાનુબંધ પુણ્ય હોવું જોઈએ, પુણ્યના પરિણામમાં પણ પુણ્ય, પુણ્યના પરિણામમાં પણ પુણ્ય, એવા શુભ ભાવથી અહંભાવ રહિત જો પુણ્ય કર્યું હશે, એક હાથે દાન દીધું હોય બીજા હાથને ખબર ન પડે, ભાવોની મલિનતા ન થાય, દેવાનો આનંદ આવે, આંખમાં કરુણાની ધારા કે સારું મને એક અવસર મળ્યો, મેં એક જીવને મદદ કરી અને કોઈને ખબર ન પડી આખા જગતને, આવો તું ભાવથી ઓતપ્રોત કૃત પુણ્ય થા. જ્ઞાની લખે છે કૃત પુણ્ય, પુણ્ય કરીને તું કૃતાર્થ થા. પ્રસિદ્ધિમાં તો તું બાળી નાખસ તારા પુણ્યને, દૂષિત કરસ, પાપનો અનુબંધ લાગુ કરી દીધો તરત જ પુણ્યની પાછળ. નામ લખાવો, કોતરાવો બરાબર, સારું. આરસમાં કોતરાવો, ગ્રેનાઇટમાં કોતરાવો. મૂરખ ઈ જ્યાં સુધી જીવશે ને ગ્રેનાઇટની પત્ર તારી જે ઓલી મૂકી છે ને તકતી, એ ત્યાં સુધી તારો ઉધાર નહીં થાય. વિચારવું પડે કયા નામને વેળગ્યા છીએ, કયા રૂપને વેળગ્યા છીએ, એ સત કે અસત સમજવું પડે. જ્ઞાની પરમાત્મા કે છે આવા પુણ્ય કર્યા સાધુને જાઓ. કૃપાળુ દેવે કીધું કે બહુ પુણ્ય કર્યા પુંજથી શુભ દેહ માનવ, એ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય. પુણ્ય ન કરવું જોઈએ એકાંત વાળા પાછા એવા ઉટકી પડે, ઉલરી પડે. અરે ભાઈ તું સમજ તો કરો. અને છેલ્લે ભગવાને મધ્યસ્થ ભાવના કીધી. સમય ઓછો છે, ઉદાહરણ પણ વધારે નહીં લેવાય. મધ્યસ્થ ભાવ, જગતની અંદર બધા જ જીવો સદબુદ્ધિ વાળા નથી, કોઈ વિપર્યાસ બુદ્ધિ વાળા છે, કોઈ અકોણા જેને આપણે કહીએ, કોઈ વહરા, આ બધી કાઠિયાવાડી શબ્દ છે, કોઈ વહરા. હારા એકય વાતનો ગુણ નહીં, વાતે વાતે વાંધો, એને વાતે વાતો વાંધો. જે કઈ આપણે કરીએ એકય વસ્તુ એને હરખી પડે નહીં. આપણે ગમે તેટલું કરીએ આપણને એમ થાય કે આ વખતે તો એને ગમે એવું જ કહ્યું છે, તો એ એવો પાકો છે કે આપણો દોષ બતાવીને લ્યો આમાં હું ભેડું. આવા જીવો નિર્ગુણી જીવો, વિપર્યાસ બુદ્ધિ વાળા જીવો પણ હોય છે, કારણ કે એને ઉદય જ એવો છે. એ સંજ્ઞા પંચેન્દ્રિય છે, પણ એની સંજ્ઞા મોહગ્રસ્ત છે, સ્વાર્થગ્રસ્ત છે, વિપર્યાસ છે. એટલે ક્લેશ કલહ ને વિખવાદ, નિંદા દ્વેષ બુદ્ધિ, અવજ્ઞા, અવગુણ, અવમાનના આજ એના લક્ષણ. એની પાસે જવામાં બીજો વિચાર કરે કે ભાઈ જોજો, બને ત્યાં સુધી એનો સંપર્ક આપણે ટાળવો. જો ફોનથી કામ થાય તો રૂબરૂ જવું નહીં. જો ફોનથી કામ થાય તો રૂબરૂ જવું શું કામ? આ નિર્ગુણી છે, આની ટેવ જ આ પ્રકારની છે. દ્રષ્ટિ જયારે વિપરીત થઈ જાય ત્યારે આખા દુનિયાનો દોષ જ દેખાય એને. ક્યાંય એને પ્રમોદ ભાવથી વિપરીત ભાવ છે. તો આવા જીવોને માટે ભગવાન કહે છે કે આપણે શું કરવું તો હવે. એટલે કેટલાય નીતિશાસ્ત્રની અંદર શબ્દ આવ્યો કે ષઠમ પ્રતિ સાઠ્યમ, જેવા સાથે તેવા. એ એક મારે તો તારે બે મારવાના. લ્યો આ એક નીતિશાસ્ત્ર આવ્યું. ભગવાન મહાવીરે કહ્યું મધ્યસ્થ ભાવ, નિર્ગુણી જીવો, દ્વેષી જીવો, તારું બોધ, શિખામણ, ઉપદેશ, સલાહ એ બધાની ઉપેક્ષા કરે, કઈ માને નહીં, અવરોધ ચાલે, તો તારે શું કણવું? સમદ્રષ્ટિ, સમભાવ, મધ્યસ્થ ભાવ. ગોસાળા એટલે ભગવાન ઉપર તેજો લેશે ફેંક્યું. ગોસાળા એ ભગવાન ઉપર